भवसंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज आज सम 2067 ना अषाढ़ सूद पड़वो अषाढ़ महीनो आज आरंभ थियो। तारीख 2/7/11 ने शनिवार छे। पूर पहलू तरंग 23 सती गीता में पतिव्रता ना धर्म आ चालू वाच छे तेने आगळ वाँचू छू। बाल शर्माए सतीना विविध प्रकारना धर्म मन में विचार्या अने पछी भक्तिना प्रत्ये कहेवा लाग्या। अत्यंत सरल चित्तवाळी सतीए पोताना पति आगळ दीन थईने रहेवू। અત્યંત સરળ ચિત્તવાળી સતીએ પોતાના પતિ આગળ દીન થઈને રહેવું। બે વાતનો મને આશ્ચર્ય લાગ્યું છે એ આપની આગળ કહું। એક વાત, વારંવાર આ સતી ગીતામાં બાલ શર્મા નારીને અતિ નિર્માની, દીન આધીન, ગુલામ, ગોલી, દાસી પોતે પોતાને માનવું અને પતિને બહુ મોટા માનવા એ એક સૂચન વારંવાર આવ્યા કરે છે। કારણ કે જે નારીમાં અહમ વધારે હોય, મંધાર્યું કરવાની ટેવ હોય, ભાત ભાતની આસક્તિ હોય, એ પતિની મરજીમાં રહી શકે નહીં। સતી થવું અને સંત થવું બંને હરખું છે। એમાંય સંત થવું એના કરતાંય સતી થવાનું મને વધારે અઘરું લાગે છે। કારણ કે સંત થવું એમાં તો સામે પરમેશ્વર જેવા પરમેશ્વર છે એમની આગળ નિર્માની થવાનું, એમના ગોલા દાસી થવાનું હેલું પડે, અને સતી થવામાં તો આ લોકનો જે કોઈ મનુષ્ય હોય એની દાસી થઈને જીવવાનું, એની મરજીમ જીવવાનું ઘણું અઘરું છે। ભગવાનની મરજીમ જીવવાનું તો જીવાય થાય, પણ આ લોકોનો માનવી કાંઈ સંપૂર્ણ નથી। એમની આજ્ઞામાં રહેવાનું થાય એ તો બહુ ભારે પડે, અને તેમ છતાંય સદભાગ્ય કોઈના હોય અને એ નિર્માની થઈ એમની રુચિમાં ભળીને જો જીવે તો એ સતી કહેવાય, અને સર્વ દેવો અને ખુદ ભગવાન એને વશ થાય। આ એવો મોટો આધીનતારૂપ ગુણ છે। ધણીની મરજીમાં જ જીવવું એટલું જે ઝીરો થવું એમાં જ હીરો થઈ જાય છે સતી। હવે એક સ્ત્રી નાશવંત એક મનુષ્યની આજ્ઞામાં ઝીરો થઈને જીવી શકતી હોય એવા ઘણાય દાખલા બીના હોય તો સર્વાવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કે એમને વરેલા મોટા પુરુષની આગળ નિર્માની ગોલા થઈ અહમ શૂન્ય, ઈચ્છા શૂન્ય થઈને જીવવું એ કાંઈ કઠણ નથી, અને સામે મહા મોટો આનંદ નજરે દેખાય છે ભગવત પ્રાપ્તિરૂપ। એ લોભને લઈને આય અહમ શૂન્ય, ઈચ્છા શૂન્ય થઈ શકાય છે। સતીને પતિની આજ્ઞામાં લીન થવાથી વધીને સ્વર્ગ મળે છે આમ ગણો તો, પછી એ ભક્તિવાળી હોય, ભગવાન એનામાંથી રાજી થાય ધર્મ પાડ્યાથી, ને એનું એ વલણ એના પતિ સાથે જે વલણ થઈ ગયું દાસીપણાનું, આધીનપણાનું, અહમ શૂન્ય, ઈચ્છા શૂન્યનું, એનું એ વલણ જ્યારે પરમાત્મામાં પલટી ખાય ત્યારે એક સેકન્ડની સતીને ભગવાનને વશ કરતા વાર લાગતી નથી. પતિની ગોલી થઈને રહેવાની તો જાણે કે એક પ્રેક્ટિસ જ તે લે છે. એ પ્રેક્ટિસ એને પરમેશ્વરની ગોલી થવામાં બહુ અનુકૂળ આવે. અભ્યાસ કરેલો છે ને એને, જેમ અહીંયા સંતના ગોલા થઈને જીવવાના અભ્યાસ કરી ચૂકેલા માણસને ભગવાનના ગોલા થવામાં બહુ હાયલું પડી જાય છે. એક અભ્યાસ છે. જે સંતની મરજીમાં નથી રહી શકતા એ ભગવાનની મરજીમાં રહી શકશે એવું માની શકાતું નથી. એમ જે નારી પતિની આજ્ઞામાં નથી રહી શકતી એ પરમેશ્વરની આજ્ઞામાં રહી શકશે એમ કહી શકાય નહીં. સતી અને સંત બંને ધણીવાળા છે. માથે એને કોક એની મરજીમાં વર્તાવનારા છે, અને જો તે પોતાને એની મરજીમાં હમાવી દે તો ભગવાનની મરજીમાં હમાઈ જવાનું એને માટે હાવ હેલું થઈ જાય. બાલ શર્મા કહે છે કે હે બાળા, અત્યંત સરળ ચિત્તવાળી સતીએ પોતાના પતિ આગળ દીન થઈને રહેવું. આ દીન આધીન થવું ને એ જીવથી નથી થવાતું. અહમનો કીડો એને અંદર એવો હળવળે, હખ જ લેવા દે. પતિ જ્યારે જ્યારે બોલાવે તુરંત ઘરનું બીજું કામ સતી તજી દે. હરખભર પતિ પાસે આવવું, હાથ જોડીને નમ્ર ભાવે બોલવું કે આપની દાસી હું હાજર છું, આજ્ઞા આપો તે હું કરું. હળવેક રહીને આવું બોલવું. પછી બીજી વાત કહેવી, આમ જે વર્તે તે પતિવ્રતા નારી કહેવાય, તે સિવાયનું તો પતિવ્રતા પણ ખંડિત થયું ગણાય. આમાં માત્ર પોતે અતિ હલકા થઈને રહેવું એટલો જ સાર છે. સમજાણું? આ જગતમાં ઘણી પત્નીઓને અભિમાનનો પાર હોતો નથી, પત્ની થવાને લાયક જ હોતી નથી અને પતિ કરીને બેઠી હોય છે. એમ આ સત્સંગમાં ઘણાય ચેલાઓને અહમનો પાર હોતો નથી. સમજ્યા? ગુરુ થવાને જ લાયક હોય છે અને ચેલા થઈને બેઠા હોય છે. આ બે એમ હોય છે. તે ઓલી પત્નીને કોઈ દી હખ નહીં, આ ચેલાને કોઈ દી હખ નહીં, રોજ ઉઠીને ડખાને દખ. પતિ જે કામ કહે તેને સતી નારીએ રાજીપે કરવું. ક્યારેક વગર કહીએ પણ પતિનો બધો અભિપ્રાય તે સમજી જાય છે, એને સતી કહેવાય. પતિને જે ચીજ વસ્તુ જોઈતી હોય તે બધી તુરંત તે વખતે જ અત્યંત આદરથી લાવી આપવી. લ્યો એમ નહીં, બહુ આદરથી. અને પોતાના મનમાં ઘણી ધીરજ રાખી પતિ સાથે ઘણું હેત રાખવું. પતિએ જમ્યા પછી જે અન્ન વધ્યું હોય તેને અત્યંત પ્રેમથી જમવા લેવું. અન્ન કે ફળ આદિ જે કાંઈ ખાવાની ચીજ હોય તેને વંદન કરીને દેવું. અન્નને વંદન કરીને બીજાને દેવું. દેવ પિતૃઓ અતિથિ ગાય ભિક્ષુક અને ઘરના નોકર વગેરેને પહેલાં અન્ન વગેરે આપ્યા સિવાય તે બધાથી પહેલાં સતી સ્ત્રીએ ક્યારેય જમવું નહીં. આ ઘરની નારીની શોભા છે. સમજાણું? નારી વગર ઘર ઘર ગણાતું નથી. ઘર સ્ત્રીને કારણે જ ગણાય છે, નહીતર તો એ મંદિર કહેવાય, ધામ કહેવાય. ગૃહિણી ઇતિ ગૃહમ ઉચ્યતે, ગૃહિણીને જ ગૃહ કહેવાય છે. એટલે એ ઘરની માલિક ગણાય. એટલે ઘરના જે કોઈ માણસો હોય એને બધાને એને પહેલાં જમાડવા જોઈએ. દેવ પિતૃઓ અતિથિ ગાય ભિક્ષુક અને ઘરના નોકર વગેરેને પહેલાં જમાડવા. એને અન્ન આપ્યા સિવાય તે બધાથી પહેલાં સતી સ્ત્રીએ ક્યારેય જમવું નહીં. આ એનું મોટાઈપણું બતાવ્યું છે. સમજ્યા? આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજમાં આ ગુણ બહુ સારો હતો એવું એકવાર મને કાનજી ભગત કહેતા હતા, કે મેં ઘણી વખત જોયું છે. અમે એના પાર્ષદો એના સેવકો ગણાય, પણ અમને હરિભક્તોને બધાને સંતોને પહેલાં જમાડે પછી કાયમ જમતા. અને સત્સંગી જીવનમાં વાત આવે છે કે ઉત્સવ સમય કાંઈ પણ હોય ત્યારે મહારાજ સંતો હરિભક્તોને પહેલાં પીરસતા અને પછી પોતે અક્ષરવડીએ જઈ જમતા, એવી પણ મહારાજે પણ પ્રેક્ટિકલ આપણને શીખવાડવા લીલા કરી છે. આ એક વ્યવહાર છે. હવે આને થોડોક સુબુદ્ધિથી લેવો જોઈએ કે શું એને જમાડ્યા પછી જમવું, એનો અર્થ એટલો કે જે ઘરમાં જે મોટો હોય એણે આશિત વર્ગની ખૂબ કાળજીથી સંભાવના રાખવી જોઈએ. કદાચ એને કાંઈ બહાર જવું કે માંદા હોય કે જે હોય તે પહેલાં જમી લેવાનું થાય સતી નારીને કે ઘરના વડીલ મોટેરાને, તો ભલે પહેલાં જમે પણ એના નાનામાં નાના સુધીના માણસો જેમાં તો છે ને, કોઈ ભૂખ્યા તો નથી ને, કોઈને ખાધે પીધે તકલીફ તો નથી ને, એવી કાળજી રાખવી એનું જ નામ કહેવાય કે હવને જમાડીને જમ્યા. આમ વિવેક સમજવો. કોઈ દુર્બળ મનુષ્ય, બ્રાહ્મણ, અનાથ, રાંક, અંધ, રોગી અને દીનજન આવા કોઈ ભૂખ્યા હોય તો તેને ખાવા અન્ન આપવું, તેમજ નિર્માની થઈને પતિને આધીન થઈને રહેવું, આ વારે વારે આવે. નિર્માની કોણ થઈ શકે? જેને મંધાર્યું જરાય કરવાનું ન હોય, મંધાર્યું કોણ કરી શકે? જેને પોતાની પર્સનલ વાસના, રાગ, વેગ, ઈચ્છા ન હોય તે. બહુ આમાં તો મુક્તપણું આમ આવી જાય છે અંદર, એટલું ઊંચું છે આમ. જેને પોતાની આગવી ઈચ્છાઓ ને વેગ ને રાગ ને એ બધું હોય એ માણસ ક્યાંથી કોઈને આધીન થઈને જીવી શકે? એટલે તો અખંડ વૃત્તિ કરતાંય અનુવૃત્તિને ગોપાલ સ્વામીએ વધારે હારી ઊંચી કઠણ કીધી. દેન આધીન થઈને પતિને આગળ રહેવું. પતિની પ્યારી સતીએ ઘર વપરાશની ચીજ વસ્તુઓને વાપરી શકાય એવી તૈયાર રાખવી, સાફ સૂફ ફરીકી વ્યવસ્થિત, વધારે પડતો ખર્ચ કરવો નહીં. આ દરેક નારીની પવિત્ર ફરજ છે. વધારે પડતો ખર્ચ કરવો નહીં, ઉડાવ થવો નહીં. પતિ રળી રળીને થાકી જાય બિચારો. પતિ જે વસ્તુને લાવવાનું કહે તેને તુરંત લાવીને તે આપે, કંઈક માગે તો તરત દેવું. પોતાના પતિની ઈચ્છા વિરુદ્ધ સતી સ્ત્રી ક્યારેય કોઈ વ્રત ઉપવાસ આદિને પણ કરે નહીં. લ્યો, આટલી જે આ વાત આવીને એ શંકર ભગવાને પોતાની પત્ની પાર્વતીને કહેલા ધર્મ છે. એક વાતનું મેં આશ્ચર્ય તમને કહી દીધું કે મેન બાબત એટલી છે કે એમણે નિર્માની ગોલીની જેમ પતિની આગળ રહેવું, આ મેન પોઈન્ટ છે. અહમ છે જે આવવા દેવું નહીં માથામાં. બીજો એક મને આશ્ચર્ય થાય એવો આમાંથી પોઈન્ટ એ દેખાણો કે સતી ધર્મ આમાં જે કંઈ લખેલા છે એ નારીના ધર્મ બધા જ પુરુષોએ જ કહ્યા છે અને એમાંય પતિએ પોતાની પત્નીને કહેલા છે. એ મને આશ્ચર્ય છે, કોઈ સ્ત્રીએ આ ધર્મો કીધા નથી અને કોઈ ત્યાગી સાધુએ કોઈ આ નિયમ બાંધ્યા નથી, કારણ કે એનો એ વિષય નથી. પતિએ જ એટલે શંકરે એની પત્નીને. અને હવે આવે છે શંખ મુનિએ એની પત્નીને જે એના ધર્મ સમજાવ્યા એ, કે ભાઈ આ તમારા ધર્મ છે. એનાથી એમ દેખાય છે કે જે વડીલ હોય સમજ્યા એ જ નાનાના ધર્મને બતાવી શકે, કહી શકે. પછી કોઈ એવો અહમ લાવે કે તમે પતિ દેવ થઈને અમારા ધર્મ નકરા સંભળાવ્યા કરો છો, તમારા ધર્મ ઘડીક અમારી પાસે તમે સાંભળો, અમે તમારા ધર્મની રચના કરીએ એમ. બેહો જોઈ, પતિ દેવોએ આમ રહેવું જોઈએ એમ એમની પત્ની કહે છે, એમ તો કાંઈ છે નહીં. સમજ્યા? ચેલો એમ કહે છે ગુરુજીએ આમ રહેવું જોઈએ એમ, હવે હું ચેલો ગુરુજીના ધર્મ કહું છું, આવું જ કાંઈ છે નહીં. તેમ છતાંય અહમના કીડામાં આ બધો હળવાટ થયા વગર રહેતો નથી, ખદબદ ખદબદ થયા જ કરે. શંકર ભગવાને કહેલી સતી ગીતામાંથી જે કાંઈ સાર લેવા જેવો આધારાનંદ સ્વામીને લાગ્યો તે બાલ શર્માના મુખે હરિચરિતામૃત સાગરમાં એમણે કહ્યો ભક્તિદેવીને ઉદ્દેશીને. હવે શંખ લિખિત સ્મૃતિમાં શંખ મુનિએ એમની પત્નીને ઉદ્દેશીને જે કાંઈ સતીઓને પાળ્યા યોગ્ય ધર્મ કયા છે એનો સાર આધારણ સ્વામીને જે યોગ્ય જણાય તે બાલ શર્માના મુખે ભક્તિદેવીને ઉદ્દેશીને બોલાવશે અને એ સમગ્ર સમાજને કામ આવશે. આમ ગ્રંથની રચનાની વ્યવસ્થા હોય છે. શંખમુનિએ શ્રુતિને અનુસારે સતીશ્રીના આ વિશાળ ધર્મ કહ્યા છે. તેમણે પોતાની પત્નીને અનુકૂળ સ્વભાવની સમજીને તેના હિતને માટે જે પતિવ્રતાના ધર્મ કયા હતા તે ધર્મને અત્યારે હું કહું છું. હવે એ આવ્યા શંખમુનિના. ભગવાનના પ્યારા એવા હે ભક્તિ તમે સાંભળો, સતીશ્રીએ પોતાના પતિની આજ્ઞા સિવાય ઘરની બહાર નીકળવું નહીં, શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યા સિવાય થોડી વાર પણ રહેવું નહીં, પોતાની ચપળતા દેખાય તે રીતે ઉતાવળે પગલે ચાલવું નહીં. સતીના વ્રત ઉપર જેને શ્રદ્ધા હોય તેવી સ્ત્રીએ પરપુરુષ સાથે બોલવું નહીં. સતીના વ્રત ઉપર જેને શ્રદ્ધા હોય એને પરપુરુષ સાથે બોલવું નહીં. આ જગતમાં જે પતિવ્રતા સ્ત્રી હોય તેણે પોતાના આવશ્યક પ્રયોજન પૂરતું વેપારી, વૃદ્ધ અને વૈદ્ય સાથે બોલવું, પણ જરૂર સિવાય ક્યારેય બોલવું નહીં. પોતાનું અંગ ઢંકાય તે રીતે પગની ઘૂંટી સુધી પહોંચતા કપડાં પહેરવા, ટૂંકા કપડાં, ઝીણા કપડાં, અંગ દેખાય એવા પહેરવા નહીં, દાંત દેખાય તેવું ખડખડાટ હસવું નહીં, અટ્ટહાસણે ન કરાય અને પોતાની નાભિ, સ્તન અને મુખ ઢાંકીને રાખવા. પતિ કે પતિના સગા સંબંધીઓની સાથે ક્યારેક પણ દેશ કે ક્લેશ કરવો નહીં, ક્યારેય કરવો નહીં. દૂતપણું કરનારી સ્ત્રી, સંદેશા લઈ જનારી લાવનારી જે સ્ત્રી હોય ને એને દૂત કહેવાય. દૂતપણું કરનારી સ્ત્રી, ધૂતારી સ્ત્રી જે બીજાને ધૂતતી હોય, ઠગારી સ્ત્રી જે બીજાને છેતરતી હોય, ઠગતી હોય, અને વેશ્યાના રૂપમાં જે સ્ત્રી રહેતી હોય ચારિત્ર શુદ્ધિ વગરની, તેનો સંસર્ગ ક્યારેય રાખવો નહીં. આવી સ્ત્રીઓથી એને દૂર રહેવું, પણ તેનો સંપર્ક દૂરથી જ તજી દેવો. નજર નાખનારી કે જોગણી જે સ્ત્રી તેનો પણ સંગ કરવો નહીં. નજર નાખનારી, મેલી નજરવાળી હોય ને, એની નજર પડતી હોય એનાથી આગું રહેવું, જોગણીઓથી આગું રહેવું. જે સ્ત્રીમાં ચારિત્ર શુદ્ધિ ન હોય અને જે સ્ત્રી કપટી હોય અને કદરૂપી હોય તેનો પણ સંગ સતીનારીએ કરવો નહીં. શ્રેવિણી, કામિની અને પુંછલી આ ત્રણ પ્રકારની કુલટા સ્ત્રીઓ પતિત ગણાય છે, મલિન ગણાય છે. આના લક્ષણો સત્સંગી જીવનમાં છે. આ એક પ્રકારની બધી વેશ્યાઓ, સમજાણું, કામિની એટલે પોતાના ગોત્રમાં ગોત્રમાં વ્યભિચાર કરનારી, એવું બધું છે. શ્રેવિણી એટલે મન ફાવે ત્યાં રખડનારી, વ્યભિચાર કરનારી. પૂંછલી, આના બધા લક્ષણ છે. એવી જે હોય ભંગારનારીઓ, એમનો એમણે સંગ કરાય નહીં. તેનો સંસર્ગ ભૂલથી પણ થઈ જાય તો ક્યારેક પતિવ્રતાપણું રહેતું નથી. જ્યાં જાજા સમાજનો મેળો ભરાતો હોય ત્યાં સતીએ તેને જોવા માટે જવું નહીં. વિવેકશીલ પતિવ્રતાએ તીર્થ કરવા માટે પણ એકલા જવું નહીં. વિવેકવાળી સતીએ એકલા તીર્થે જવું નહીં, પોતાને ઘેર રહીને જ ભગવાન શ્રીહરિને જે ભજે તે જ શાણી સતી કહેવાય. સંગ સ્વબદ વિના જેમ સાધુએ રખડવું નહીં એમ સ્ત્રીઓએ પણ રખડવું નહીં. સતીઓએ, સતી સ્ત્રી એકલીએ વિવાહ આદિમાં પણ જવું નહીં. એકલી ક્યાંય વિવાહ આદિ પ્રસંગમાં ઉપડવું નહીં એણે, સમજાણો, આવું એના ધર્મમાં છે. અને પોતાના પતિમાં જ બધું સુખ માનવું. કોઈ આવશ્યક કામ હોય અને તે સમયે તેનો પતિ હૂતો હોય તો પણ સતીએ પતિને જગાડવો નહીં. સતી સ્ત્રી જ્યારે રજસલા થાય ત્યારે તેણે પોતાના પતિથી દૂર જ રહેવું, ત્રણ દિવસ સુધી પોતાનું મુખ પણ દેખાડવું નહીં. નિપુણ સ્ત્રીએ પોતે ચોથે દિવસે સ્નાન કરવું. લ્યો, રજોસલા સ્ત્રીએ ત્રણ દિવસ સુધી પોતાના પતિને મુખ પણ ન દેખાડવું. પવિત્ર થયેલી સ્ત્રીએ ધોયેલા વસ્ત્ર પહેરવા, પ્રેમથી હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવું, પોતાના પતિના ચરણોમાં પ્રેમથી પ્રણામ કરવા, જ્યારે તેનું રજોસલાપણું પૂરું થાય ત્યારે સ્નાન કરીને પવિત્ર થયેલી સ્ત્રીએ ધોયેલા વસ્ત્ર પહેરવા, પ્રેમથી હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવું, પોતાના પતિના ચરણોમાં પ્રેમથી પ્રણામ કરવા, ખૂબ જ પ્રેમ રસથી ભરપૂર થઈને પતિની સેવા કરવી. પોતાનો પતિ જ્યારે બહાર ગામ ગયો હોય ત્યારે પતિવ્રતાએ પોતાના પતિનું હૃદયમાં ધ્યાન કરીને સૂર્યના દર્શન કરવા, પણ પરપુરુષને ઝેર ગણવો. જ્યારે રજસલાપણું પૂરું થાય ત્યારે પોતાનો પતિ હાજર ન હોય, બારગામ હોય, તો શું કરવું? તો કે તો પોતાના પતિનું હૃદયમાં ધ્યાન કરી સૂર્યનારાયણના દર્શન કરવા, પણ પરપુરુષને ઝેર માનવું. સતી સ્ત્રીએ લલાટમાં કુમકુમનો ચાંદલો કરવો, સેંથામાં સિંધુર પૂરવો, આંખમાં કાજળ આંજવું, છાતી ઉપર કાપડું, કાંચલી ચોળી કમખા બ્લાઉઝ જે કહો તે પહેરવું, છાતી ઉપર કાપડું પહેરવું, માથાના વાળ ગૂંથવા, પાનબીડું, આભૂષણ, હળદર અને તેલ વગેરે સૌથી મનોહર વેશ રાખવો, ગમે તેમ રફે દફે રહેવું નહીં, એમ મેકઅપ આદિ વગેરે કરીને સુહાગણી નારીએ સુંદર રીતે રહેવું પતિને ગમે એવું એમ, અને અંગોઅંગમાં ઘરેણા સજીને પહેરવા. પતિવ્રતા સ્ત્રી જે પોતાના પતિનું લાંબુ આયુષ ચાહતી હોય તેને શરીર ઉપરના શણગાર તજી દેવા નહીં, મંગળસૂત્ર આદિ કેણે બધું રાખવું અને પોતાના વિચારોને શુભ રાખવા. સતીએ રજકીનો સંસર્ગ રાખવો નહીં, ધોબણનો. પોતાના પતિવ્રતાપણાના ધર્મનો ભંગ થાય તેવી વાત છોડી દેવી. ટૂંકમાં પોતાના સતીવ્રતના ભોગે કોઈ કામ કરવું નહીં, સતીવ્રતને એણે અગત્ય રાખવું, એમાં ભંગ થાય એવી કોઈ પણ વાત હોય એને છોડી દેવી. જે સ્ત્રીના હૃદયમાં ધર્મનો લેશ પણ નથી તે તો ધર્મનો ભંગ થાય એવો જ ઉપદેશ કરવાની, ખરું કે નહીં? માટે એવીનો સંગ ન કરવો. જે સ્ત્રી પોતાના પતિથી વિમુખ થઈ જાય તે તો પતિના અવગુણોને જ બોલવાની, પતિ સિવાયના અન્ય પુરુષમાં જેને આસક્તિ હોય આવી સ્ત્રીનો સંબંધ પતિવતાએ રાખવો નહીં, નહીંતર એ અવળે રસ્તે સડાવે. સમજાણું? એક પતિ એની પત્નીને વધે આ સાનીમાની સહન કરી લે, બાજુવાળીને એક બીજી ત્રીજીને બેનપણીને વાત વાતમાં ખબર પડે તો પાછી એ ઉપદેશ દે, તું એવી જ સાનીમાની મૂંગી સહન કર, હું તતડાવી નાખું, હામું બોલી જાઓ કેશ, એ હું એના મનમાં સમજે, હવે કહી દીજે તું તે એમ ઓલીને ચડાવે. એટલે ઓલીને એમ થાય કે આવું થતું હશે ને, કાં તો બધું જોતા જ હોય એટલે સવાલ જ નથી. સમજાણું? જે પત્ની રોજ ઉઠીને એના પતિને તડકાવતી હોય, ઘરમાં એના છોકરા છોકરીઓ આ જોતા હોય, બરાબર, એની દીકરીઓ જોતી હોય કે ન જોતી હોય, પછી એ દીકરી પરણીને સાસરે જાય એટલે એ એના પતિને લંગરાવે. બોલ્યો કે આમ કેવી રીતે? તો મારી બા રોજ મારા બાપાને લંગરાવતા, એ હું જોઈને શીખીને જ આવી છું, અમારે નવું કાંઈ કરતી નથી, આ તો અમારા ઘરના સંસ્કાર છે, આ તો અમારા ઘરના સંસ્કાર છે. જે પત્ની રોજ ઉઠીને અને પતિને ખરેખરી લંગરાવતી હોય એની છોકરીમાં એ ગુણ હોય કે ન હોય, તો પછી એની અરે લગ્ન કરીને એને જે પરણે એને એ ગુણ બધા સહન કરવાના જ હોય. જે સ્ત્રીને કાંઈ બોલવાનો ઢંગ ધડો ન હોય, જે સ્ત્રી વિશ્વાસઘાત કરનારી હોય, સ્ત્રીનો વેશ ધારી રહેલો જે હિજડો હોય, આ બધાનો સંસર્ગ સતીએ ત્યાગવો. જેને બોલવાનો ઢંગ ધડો ન હોય, વિશ્વાસઘાત કરનારી હોય, એવી સ્ત્રીઓનો સંગ છોડી દેવાનો, અને સ્ત્રીનો વેશ ધારેલ હિજડાનો પણ સતીય સંગ છોડવો. જે સ્ત્રી બહુ બોલકી હોય એનોય સંગ ન કરવો. પુરુષના વેશમાં રહેતી હોય એનોય સંગ ન કરવો. આજ તો મોટાભાગની બાઈઓ પુરુષના વેશમાં રહે છે. ઘણી વખત તો અમે સાધુ સંતોય ભૂલા પડી જાય, સમજ્યા? હાવ નજીક આવી જાય, ખબર ન પડે આ સ્ત્રી છે પુરુષ છે, પુરુષ જ લાગે, કપડાં બપડા બધું, વાળ બાળ બધું એવું જ હોય. આવી પુરુષના વેશમાં રહેનારી સ્ત્રીનો સતીનારીએ સંગ ન કરવો. ઝાઝા ઘેર ભટકતી હોય એનો સંગ ન કરવો. જુગાર રમતી હોય એનો સંગ ન કરવો. કેફી પદાર્થને ખાતી પીતી હોય, એટલે કે વ્યસની સ્ત્રી હોય, આ તો બહુ પડી કે માવાન ભાઈ ભાઈનું બાયડીઓ નહીં વ્યસન હોય, એનો સંગ ન કરવો. તેનો લેશ પણ સંગ સત્ય કરવો નહીં. આ બધાનો જે સ્ત્રી ચુગલીખોર હોય, એટલે જે સ્ત્રી ચાડી ચુગલી કરતી હોય, નિંદા કરતી હોય, સમજે, એનો સંગ ન કરવો. વઢંકણીનો સંગ ન કરવો. ચોરી કરનારી સ્ત્રીનો સંગ ન કરવો. મનથી મેલી હોય ને એનોય સંગ ન કરવો. અતિ ચંચળ સ્ત્રી હોય એનોય ન કરવો. વધારે પડતો આહાર કરનારી, સમજ્યા, ખાય ખાઈને તાડકા જેવી થઈ હોય ને, હા ધ્યાન રાખવું. પછી કોકને રોગ હોય ને શરીર ફૂલ્યું હોય, વાત જુદી છે. ટૂંકમાં રસાસ્વાદણી બહુ હોય ને એનો સંગ ન કરવો. આવા અપલખણવાળી જે હોય એનો સંગ કરવો નહીં સતીનારી, અને જે પતિનો દ્વેષ કરનારી હોય એનો તો ખાસ સંગ ન કરવો, કારણ કે એમાંથી આનામાં એવા ગુણ આવે. સતી સ્ત્રીએ પોતાનું ઘર છોડીને બહાર ભટકવું નહીં, તેમજ કપડાં પહેર્યા સિવાય ક્યારેય સ્નાન કરવું નહીં. અન્ય નર અંગ દેખે તામે અતિ ત્રાસ ભય પાવે, યામે નિર્લજ ન વચન બોલે કબ હું પતિવ્રતા કહાવત તબ હું. આ શંખ મુનિએ કહેલા વિવેક છે. હવે એમ કે છે પતિવ્રતા કહાવત તબ હું, પવિત્રતા ક્યારે કહેવાય? તો જે સ્ત્રી પતિવ્રતા કહેવાય છે કે જે પર પુરુષ પોતાના અંગોને દેખે તેમાં ત્રાસ પામે છે, ભય પામે છે, અને તે ક્યારેય નિર્લજ થઈ વેણ વિચારે નહીં, આ પતિવ્રતા કહેવાય. પતિવ્રતાના ધર્મોનું આચરણ કરનારી સ્ત્રીઓએ ખાંડણિયા ઉપર બેહવું નહીં, આંબેલા ઉપર બેહવું નહીં, હાવણી ઉપર બેહવું નહીં, તેમજ ઉમરા ઉપર બેહવું નહીં, પથ્થર ઉપર પણ બેહવું નહીં, કારણ કે તેમાં દોષ લાગે છે. તે વિચારવું, પથ્થર ઉપર બેહવું નહીં, એનો મિનિંગ એવો જણાય છે ઘરના ઉમરા આગળ બહાર બજારે ઓટલા પેડલા હોય ને, ન્યાય એને ન બેહાય, બજારે આવતા જતા માણસો એને જોતા જાય ને આવતા જાય, આ ટેવ હારી નહીં. પણ મોટા ભાગે આવી ટેવો સમાજમાં દેખાય છે, બાણે ઓટલા પેડલા હોય ને ત્યાં જ ટોળ વળીને બેઠા હોય, કાં બીજું ત્રીજું કરતા હોય, ભરતકામ આ છે તે છે તે, દરણા બરણા આવતા જતા છોકરા ભાઈઓ એને બધા નજર જાય, એને એ બધું બહાર બેહે તો જ દેખાય ને, એટલે એ બધા સુખ લેવા સારું, આ બધા મર્યાદાના ભંગ થતા હોય છે. અંગ સંગના સમય સિવાય પતિની આગળ પણ ક્યારેય નિર્લજ ન થાય, અને પતિની રૂચિમાં પોતાની રૂચિને જે મેળવી દે તે પતિવતા સ્ત્રી કહેવાય. આ સ્ત્રીનો ધર્મ છે, પતિની રૂચિમાં એમણે ભળવું જોઈએ, સમજાણું. ભક્ત સ્ત્રી હોય, ભગવાન ભજતી હોય, એમને કદાચ કાંઈ ઈચ્છા ન હોય વિષયાદિકની, તો પણ એનો પતિ જ્યાં સુધી નિર્વાસિક ન હોય ત્યાં સુધી એમણે એની રૂચિમાં ભળવું જોઈએ. એવી જ રીતે ઘણી બધી મર્યાદાઓ પુરુષને પણ લાગુ પડે છે સંસારમાં, પુરુષને પણ બધી વાત સમજવી જોઈએ. જ્યાં સુધી પોતાની નારી નિર્વાસની ન હોય ત્યાં સુધી પુરુષે પણ સમજીને બ્રહ્મચર્યાદિક વ્રત લેવા જોઈએ નહીં, અન્ય અન્યને નિર્વાસનિક કરવાના પ્રયત્નમાં રહેવું જોઈએ. એ જ્યાં સુધી નિર્વાસનિક ન થાય ત્યાં સુધી ગ્રસ્તાશ્રમી એ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર એમાંથી મોટો વિસ્ફોટ થાય. કેમ જે ઘરમાં સ્ત્રીને કે પુરુષને એ સુખ પ્રાપ્ત ન થાય તો પછી પરઘેર એ જાય અને તકલીફ થાય. આમ આ ગ્રસ્તાશ્રમીઓના વિવેકની વાત છે. ઊંચે આસને જે ન બેસે, જે નીચ ગાયો ન બોલે અને પરઘેર ભટકતી ન ફરે તે પતિવ્રતા સ્ત્રી કહેવાય. લ્યો, પતિથી ઊંચે આસને ન બેહે, ગાળ્યો ન બોલે, પરઘેર ભટકતી ન ફરે. આ ગાળ્યો બોલવાની તો આદત સ્ત્રીઓમાં બહુ હોય છે, અને હારા હારા હરિભક્તો નહીં ભખ લઈને ગાળ બોલતા મેં સાંભળ્યા છે. સત્સંગમાં નામાંકિત ગણાય પણ બોલતા હોય, આપણા જ ગ્રુપના હોય, બહુ ખરાબ આદત. પોતાના જેઠ કે સસરા સાંભળે એ રીતે ઊંચે અવાજે બોલવું નહીં, બકવાટ કરવો નહીં, બકબક ન કરવું, અને નિર્લજ થઈને અત્યંત હસવું નહીં. યહી અનાદિરીત અન્ય નરકો ન પરસ કરહી, પર નરકુ કરી પ્રીત જુએ નહીં મનવશ્ય હી હોઉં. અન્ય પુરુષનો સ્પર્શ કરવો નહીં, પર પુરુષની સામે પ્રેમથી જોવું નહીં કુદષ્ટિથી, અને પોતાનું મન વશ રાખવું ઇત્યાદિ પતિવ્રતા નારીની અનાદિકાળની રીત છે. આ બધી પાળે એટલી નારીઓ સુખી થાય. 23મો તરંગ સમાપ્ત થયો. હવે પહેલા પૂરનો 24મો તરંગ વાંચું છું. બાલ શર્માએ કહેલા સતી ગીતા મુજબ પતિવ્રતાના ધર્મ. બાલ શર્માએ ઉપર કયા પ્રમાણે સતીના ધર્મોને અપાર રીતે કયા. જે સતી સ્ત્રી પોતાના ઘરને માને અર્થાત જે સતી સ્ત્રી પોતાના ઘરને વંશ પરંપરાને ઉત્તમ નિષ્કલંક માને સમજે તો તેની લાજ મર્યાદા હચવાય છે. જાણું એણે પોતાની વંશ પરંપરાને ઉત્તમ માનવી જોઈએ, નિષ્કલંક માનવી જોઈએ, તો જ એને મનમાં એમ વિચાર થાય કે આવા ઉત્તમ કુળમાં હું જન્મેલી, નિષ્કલંક કુળમાં હું જન્મેલી, મારાથી આવું કાંઈ કલંકવાળું કામ થાય નહીં. જેની નિષ્કલંક લાજ મર્યાદા હોય તેનાથી અન્ય કોઈ ઊંચું નથી. અર્થાત જેની નિષ્કલંક હોય ને વાત, એનાથી કોઈ ઊંચું નથી. આમ જાણીને જ બુદ્ધિમાન બાલ શર્મા પતિવ્રતાના ધર્મોને કહે છે. સતીનારીના ધર્મોને ઉત્તમ કયા છે અને સદા સુખપ્રદ કયા છે તેને હૃદયમાં દૃઢ રીતે માનવું જોઈએ. ધર્મ જો ધારત યેહ તાઉર શ્રીહરિ વસહિ સદા, વચન હે મેરો યેહ સો ન ચલહી કબહુ તેહી. જે નારી આ સતીના ધર્મને પાળે છે તેના હૃદયમાં શ્રીહરિ નિરંતર નિવાસ કરીને રહે છે. આમ બાલ શર્મા કે એના હૃદયમાં ભગવાન વાસ કરીને રહેશે. આ ધર્મો પાળે એના, આ મારું વચન ક્યારેય અન્યથા નહીં થાય કે વચન હે મેરો સો ન ચલહી કભું, કે આ મારું વચન ક્યારે ચલાયમાન નહીં થાય. આ ધર્મ પાળે એના હૃદયમાં ભગવાન વસ્ય વસ્ય વસ્ય. સતી સ્ત્રીએ નર જાતિના પશુને પણ આકર્ષાઈને દેખવા નહીં. તો નરને ન દેખવા એમાં હું, નર જાતિના પશુને ન દેખવા. પારકા કલંક ક્લેશ ભર્યા અને ભયંકર હોય છે. હવે પારકા ક્લેશનો સાંભળવા, જેના તેના ઝઘડા અને ડખાઓ બધા સાંભળી સાંભળી કરે, છાપામાં વાંચ વાંચ કરે સતી નારી, તો એ ક્લેશ એનામાં આવે. અત્યારે આ નબળી ટીવીની સિરિયલો, નબળા સમાચારો છાપામાં મેગેઝિનોમાં વાંચી વાંચીને માણસોના બહુ નબળા સ્વભાવ થઈ ગયા છે. સમજાણું? કચરું જ ન કરું કાયમ મનમાં રિપીટેશન થયા કરે ને તો આપણે કચરા જેવા થઈ જઈએ. એટલે આ બધી નબળી સિરિયલો અને છાપામાં આવતું નબળું નજર નાખ્યા જેવું જ નહીં. સારી કોક વાત હોય એટલા પૂરતું જોઈ લે માણસ, કાંઈ ના નથી વાંચી લે તો. પણ નબળા માણાને હારું તો વાંચવું ગમતું નથી, ત્યાં નજર ઘડી કંઈ ઊભી રાખવી ગમતી નથી. એણે તો એવું ખરાબ ને વિષય ને ભૂંડું ને એવું જ બધું જાણવાનું, જોવાનું, માણવાનું જ મન થાય. એટલે એવું બધું તો આ લોકો દીધા કરે ને, આ બીજા બધા લીધા કરે ને, એમ કરતાં કરતાં હળત હળત અતિ હળ જાત હે, હમણાં હળ્યો જાય સમાજ. સમજ્યા? ભગવાન બચાવે. એટલે કે છે કે પારિકા કલંક ક્લેશ ભર્યા હોય છે, ભયંકર હોય છે. આવું વિચારીને સતીએ તેને ક્યારેય સાંભળવા નહીં, એમાં રસ જ ન લેવો. એ કુસંસ્કાર આપણામાં આવે એવું નબળું સાંભળીએ તો. નબળું આપણામાં આવી જાય એ વાત તો બહુ ઝીણી છે. સમજ્યા? સારો પેન્ટર હોય ને એ નબળું ચિત્ર ન જોવે, કેમ છે? એના સંસ્કાર એનામાં આવી જાય. સમજાણું? એવી બધી જ વાતમાં છે. નબળું તો તરત પહે, સારું પહેતા વાલ લાગે. બોલો. આમ છે, નબળી રીતભાતના સંઘમાં થોડીક વાર રહ્યો ને ત્યાં તરત તમને એવી નબળી ટેવ પડવા માંડે. અને સારી રીતભાત સારી બધી વર્તનની શૈલીના સંઘમાં રહ્યો, વિનયભરી વાણીવાળા માણસના સંઘમાં રહ્યો, તમારી વિનયભરી વાણી આવે. બાળકોમાં તો આ તરત પકડાઈ જાય. કુમળા મગજના છોકરાઓ તો એકદમ આ વાતને ઝાલી લેતા હોય છે. સમજ્યા? અમુક ઘર જ એવા હોય છે, અમુક શેરીઓ એવી હોય છે, ત્યાં થોડા દિવસ આપણા દીકરા દીકરીઓ જાય ને ત્યાં અપલખણ શીખીને આવે, ગાળ્યો બોલવાના ને બીજા ને ત્રીજા. બહુ ધ્યાન રાખવું જોઈએ. અને કોઈને વઢીને વચનનું બાણ મારવું નહીં. સતી નારીએ કોઈને વઢીને વચનનું બાણ મારવું નહીં. પોતાનો પતિ કદાચ નપુંસક હોય, રોગી હોય, દરિદ્ર હોય, વૃદ્ધ કે બુદ્ધિહીન હોય, અસમર્થ કે રાંક હોય, આવી અનેક પ્રકારની ખામી હોય, છતાં સતીએ તેની આગળ દીન થઈને તેની સેવા કરવી, પતિના હરખે હરખાવવું, આ બહુ કઠણ છે. આ જેનાથી થાય એને સતી જ કહેવાય, એને સામાન્ય મનુષ્ય ન કહેવાય, એને દેવી કહેવાય. અને એ બોલે એમ જગતમાં થાય. પતિ કે ક્લેશે ક્લેશે હિ વંતા, સંપત્તિ વિપત્તિ એક રહંતા, ધર્મન ત્યાગે સતી કો કબહુ, આપતકાલ અતિ આવે જબહું. સતીએ પતિના દુઃખે દુઃખી રહેવું, એના સુખે સુખી રહેવું. કેટલું બધું સમર્પણ છે, આ બધું ઊંચું છે. સંપત્તિ હોય કે વિપત્તિ હોય તેની સાથે એક ભાવથી રહેવું. ક્યારેક અત્યંત આપતકાળ આવી પડે છતાં તેણે પોતાના ધર્મનો ત્યાગ કરવો નહીં. બહુ કઠણ ધર્મ છે. સમજાણો, આ બધી વાત પુરુષોએ એમ પણ લેવી કે મારી પત્ની મારો પતિ હોય ને હું એની પત્ની હોઉં તો આ બધું પાળું કે ન પાળું, એટલે બેલેન્સ રહે. ક્યારેક પત્નીને પતિ માનવો અને પોતે પત્ની માનીને કલ્પના કરી લેવી કે આ બધું પાળાય મારથી, સમજવા જેવું છે. નહીંતર આવી કથાઓ સાંભળીને પાછો મનમાં વેગ આવી જાય તો સુખ સંપથાવાને બદલે ડખાવો શરૂ થઈ જાય. અને જેમ આ પત્નીને પતિની આજ્ઞામાં રહેવાનું છે, પણ પતિને પાછું પરમેશ્વરની આજ્ઞામાં રહેવાનું હોય કે ન હોય એ કાંઈ મનફાવે એમ કરવાને સ્વતંત્ર નથી, એ પણ વિચારવું જોઈએ. અને કોઈ પણ સંબંધ છે એ એકતરફી હોતો નથી, હામ હામી હોય છે. આદર્શ પતિએ પણ પોતાની પત્નીને ક્યારેય છેતરવી જોઈએ નહીં, ખોટી રીતે અહમ રાખીને એની સાચી વાતને ઠુકરાવવી જોઈએ નહીં, એની સર્વ રીતે સુખાકારીની સતત કાળજી રાખવી ઘટે છે. પુરુષોની પણ બહુ પ્રકારની ફરજો હોય છે, એ પણ એને પાળવી જોઈએ. પતિવ્રતાએ ઘરમાં ઘી તેલ મીઠું અને ચોખા વગેરે ન હોય તો પણ ક્યારેય તે બાબતના દુઃખની વાત પતિ આગળ કહેવી નહીં. તાર ચોખા ઘી તેલ ખૂટી ગયું હોય ને તો ક્યારેય વાત કરવી નહીં. એનો અર્થ એ કે પતિઓએ જ એટલું સાવધાન રહેવું જોઈએ કે આ ક્યારેય ખૂટવા દેવું જોઈએ નહીં, તાકી એમને વાત કરવી પડે. સતીઓના ધર્મ પળાવવામાં ખાસ જવાબદાર પતિદેવો જ છે. પતિદેવો જો સાચા અર્થમાં આદર્શ પતિ તરીકે રહે તો સતીઓને સતીધર્મ પાળવા જ સાનુકૂળ પડે, નહીતર પાળી શકાય એવું નથી. હવે મીઠું તેલ ઘી ખૂટ્યું હોય તો એને કહેવું કે એમનામ રાંધીને દેવું, એમનામ દે તોય પતિ ખી જાય, મીઠા વગીનું આપ્યું તો શું કરવું, મીઠું ખૂટી ગયું તો કહેવાય નહીં. પણ સતી ગીતા ના પાડી ચોખી કે પતિને એ વાત કરવી જ નહીં, શું કરવો, તમે કયો એમ કરી. તો સતી ગીતામાં એવું કેમ લખ્યું છે, વાત તો કરવી જોઈએ ને તારે. તો સતી ગીતામાં એટલે એવું લખ્યું છે કે તમારે આ બધું ખૂટવા દેવું ન જોઈએ, જવાબદારી તમારી છે. તમારે ખૂટવા દેવા તારે અમારે કહેવાનું થાય ને, ધર્મ લોપવાનો થાય ને, અમારો ધર્મ પળાવવાનો, તમારે જવાબદારી છે, એટલે લખ્યું છે. પોતાના પતિને પરિશ્રમ કરવો પડે આવું કામ કરવા સતીએ પતિને પ્રેરવો નહીં, એને બિચારાને તોડાવી નાખવો નહીં, હખ્ય હોવા દેવો. પતિ જ્યારે બહારથી પોતાને ઘેર આવે ત્યારે સતીએ અતિશય હર્ષ પામવો, એ ગુડાણા એમ નહીં હો, અતિશય હર્ષ પામવો. દરવાજા સુધી દોડ્યું છે, વાહ 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 વાહ, હા તો કહે છે મોજ કરતી હતી ગુલ્ફીન ગોળા ઉલાડતી, ના ક્યાં આવ્યો મારી નાખ્યા. એટલે તો સુકુમારી પતિવ્રતાએ ઉતાવળે આસન આપવું, દોડીને પીવા પાણી આપવું, મુખથી અમૃત જેવું મધુર વચન બોલવું. સમજાણું, કેવું બોલવું, અમૃત જેવું મધુર વચન તૈયાર કરીને પાનબીડું આપવું, અને ગરમી થઈ હોય તો પંખાથી પવન વીંજવો. પતિવ્રતાની એ ઉત્તમ રીત છે કે તેણે પતિની પગ ચંપી કરવી અને એવા સરસ મધુર વચન કહેવા, એટલું બધું મીઠું મીઠું બોલવું કે તે સાંભળીને પતિનો થાક તત્કાળ ઉતરી જાય, થાક ગાયબ થઈ જાય. બોલો, હા, પતિ ગાયબ થઈ જાય એવું બોલવું નહીં, થાક ગાયબ થાય એવું બોલવું. હો, એક જણાનું વટવા માંડ્યો, મંદિર આવતા નથી ટાઈમે, કાલ કેમ નહોતા આવ્યા, જે રોવા માંડ્યો. મેં કીધું રોવા કેમ માંડ્યા, મને કે શું કરું. મેં કીધું અરે આ કાંઈક મારે બફાણું. મને કે ઓફિસે ગયો હતો ને આ શેઠે ઘસકાયો, થોડીક ભૂલ પડી એમાં. હો, એ ઘરે ગયો, એ ઘરે બૈરીએ ઘસકાયો. તમે આવા છો ને તેવા છો ને, તમને શેઠ ઘસકાવે જ તો, તમારા મીઠું જ ક્યાં છે, એમ એને ટડકાયો. મંદિર આવ્યો તો તમે લીધો મને. મેં કીધું થઈ ઉપાધિ ખરે ખરી. હવે મેં કીધું આને જાવું ક્યાં, હે મને કે આ બધું મારે કરવું હું. મેં કીધું હશે ભાઈ, હો આપણે ભૂલ થઈ ગઈ. મને કે કાલ બહુ કામમાં હતો, નહોતો હોય એમ, રાજી રહેજો. મેં સારું સારું હશે, હાલ આવું બધું છે સંસારમાં. પવન નાખો બાપા, મીઠું મીઠું બોલવું, થાક ઉતરી જાય. હા, એક દાદાએ મને આ વાત કરી લ્યો. મેં કીધું હે બાપા, તમે આ શેઠે સીમે જાઓ ને ડખા થાય, બીજા પાડોશી હારીને આ ને તેને આખો દી કામ કરીને લોચપોચ થઈ જાઓ છો, તમને ક્યારેય આ સંસારમાં કંટાળો નથી ચડતો? મેં કીધું આમ નામ ટાઈલ તડકાના સીમમાં ઓફિસોને બીજે ને ત્રીજે ધંધાને કેટલી કાઢી આ બધી, ક્યારે વૈરાગ થતો નથી? મને કે શું બોલ્યા, વૈરાગ અમને હોતો હશે? મેં કેમ? મને કે ગમે એવા થાકી ગયા હોય, લોચપોચ થઈ ગયા હોય, શેઢે સીમે માર્યા હોય, ગમે હોય નહીં, પણ ઘરે આવીએ અને ઘરના માણસ આવો લ્યો પાણી પીવો એમ કે ત્યાં અમારા બધા ઠાક ઉતરી જાય, સ્વામી બૈરાગ બૈરાગ ન થાય. મેં કીધું આ લે, સમજાણું કોઈ દી ન થાય. સાંભળો છો કે આ ઘણાને ઘેરે બરાબર લેશે એટલે અહીં સમર્પિત પણ બહુ સાનુકૂળ રહેશે. ન આમ બાણામ પગ મૂકે ત્યાં શરબત પાણી પાન બીડા ને એવું બધું હોય તો અહીં કોઈ અમારા સમર્પિત થઈને થોડા જીવે, અહીં કોણ પાન બીડા લે? એટલે તમારા કલ્યાણ કરવામાં પણ સતીઓની ઘણી બધી આમાં મદદ છે. પતિવતાની એ ઉત્તમ રીત છે કે તેણે પતિની પગચંપી કરવી. હા, એ તો આરસ પરસ હોય બધું. દેવ ગુરુ ધર્મ તીર્થ હિ વ્રત તપ હિ દાન, જગ્ન જાગ્ય પતિમાં નહીં સતી પરમ સુજાન. ઘણી જગ્યાએ પત્ની સતી નહીં, બિચારા પુરુષ સતા થઈને જીવે છે. આ બધા ધર્મ પુરુષ પાળે જ વાત કરો છો તે. હવે આ પાળે આ પાળે મૂળ ધર્મ પડવો જોઈએ. આ ધર્મ પડે તો છૂટાછેડા ન થાય, હો વાતની વાત. કોણ પાળે નહીં જોવાનું, પડે એટલે ગાડું ગબડે, ખખડ ભભડ વિનાનું ગબડે, બીજું કઈ નહીં. શ્રેષ્ઠ સમજણ વાળી સતી સ્ત્રી પોતાના પતિને અનુસરી રહેવામાં દેવ ગુરુ તીર્થ વ્રત તપ જપ દાન અને યજ્ઞ યાગાદી માને છે. એટલે આમ પોતાના પતિને દેવગુરુ તીર્થ વ્રત માનવું એનો અર્થ એ કે પોતાના પતિને અનુસરી રહેવામાં જ એને દેવ ગુરુ તીર્થ ધર્મ વ્રત તપ દાન અને યજ્ઞ યાગાદી માનવા. સારા વસ્ત્ર અલંકારોને ધારી રહેલો કોઈ યુવાન પુરુષ દેવ કે ગંધર્વાદી હોય અને રૂપાળો ધનવાન હોય તો પણ તેને નરકના સમાન જોવો. લો, વિવાહના સમયે બ્રાહ્મણે જ્યારે પતિ પત્નીનો હસ્તમેળાપ કરાવ્યો હોય ત્યારે કહ્યું હોય છે કે પતિના શરીરના પડસાયાની જેમ પત્નીએ પતિને અનુસરીને રહેવું. હા વિડો તમારે આમ રહેવું. ત્રણ ફેરા ભાઈ આગળ આવે ને પછી એક ફેરા ભાઈ આગળ થાય એવું કંઈક હોય છે ને, બરાબર? એનો અર્થ સમજ્યા તમે? મારી રીતે કરું, અપને ઢંગ સે મેં અર્થ નિકાલા હે કે પહેલાં પત્ની જો પાછળ પાછળ હાલે ડાય થઈને તો પછી ઓલો એની મેળે વાહે થઈ જાય, તમે કહો એમ, એનો અર્થ આ. પણ આ પહેલે ધડા કે મોર થઈ જાય તો પછી ન્યા જ છૂટાછેડા થાય, ઓલો ફાડી જ નાખે છેડા છેડી, એટલે એને ત્રણ ફેરા જ વાહે વાંહે હાલવું પડે. પછી ચોથે ફેરે આવડો પોતે જ કે હવે તમે કહો એમ. હાલો, આમ છે આ બધું, સમજવા જેવું છે. આપણે ભગવાન કે એમ બરાબર કરીએ પછી ભગવાન નથી આપણને કહેતા કે હવે ભક્ત હું તારે આધીન તું કે, પણ પહેલાં તો આપણે નિર્માની થવું પડે કે નહીં, એક કે એમ કરવું પડે કે નહીં. બોલો, વિદેશમાં તો છે ને તમને ખબર છે, લે કાંઈક એવો રેકોર્ડ છે, કાંઈક કેટલો 30 સેકન્ડમાં કંઈક છૂટા થડાસર થયાનો રેકોર્ડ છે ઇંગ્લેન્ડમાં. હો હા, કંઈક કીધેલું કે આટલા સમયે તમે આવી જાઓ, એમાં ઓલો થોડોક મોડો પીડ્યો, કંઈક લગ્નનું નક્કી જ થયું તું અને કંઈક સહી થઈ હતી, પછી કીધું થોડોક મોડો પીડ્યો, તરત જ ઓલી પત્નીએ કહી દીધું કે આવી રીતે મોડા પડે એ ન ચાલે, ડિવોર્સ. બોલો, આવું ધડાકાબંધ કામ છે ત્યાં તો. અને અત્યારે આખી દુનિયાનો વાયરો એવો છે, કોઈ કોઈને તાબે કોઈને રહેવું નથી, એકદમ કળિયુગનું વાતાવરણ, સડસડાટ. રાતે ન વધે એટલું દિવસે વધે, દિવસે ન વધે એટલે રાતે વધે. હવે કોઈને કોઈને માનવામાં, કોઈને કોઈની વાત સ્વીકારવામાં, કોઈને કોઈમાં પ્રેમ હાચો કરીને સમર્પિત થવામાં, કોઈનામાં સાચી લાગણી રાખવામાં કોઈને કાંઈ રહી જરાય હવે રસ રહ્યો નથી. હવ અને હું પગભર રહું, મારી આઈડેન્ટિટી થાય, મારે કોઈની ગુલામી કરવી ન પડે, મારે કોઈને પૂછવું ન પડે, મારે કોઈની જરૂર ન પડે, બસ એટલે બધું જાણી લેવું, શીખી લેવું, સારો પગાર આવે, ભણવું, આમ કરવું તેમ કરવું, આવો બધો જબરજસ્ત વાયરો અત્યારે વાય છે. અને કળિયુગનો વાયરો કહેવાય, એમાં ખાસ કરીને બાઈઓ માં તો આ બહુ અત્યારે છે, એટલે તો સમાજમાં અત્યારે મોટાભાગની સ્ત્રીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈને જીવન જીવવા માંગતી નથી. કારણ એટલું, સ્વતંત્રતા હણાઈ જાય છે. પતિની તાબેદારી કરવી કોઈ સ્ત્રીને અત્યારે મંજૂર નથી. હાલતા ચાલતા મન માયના પતિ ગમે એટલા મળી રહે છે, માટે આવાની પાસે દાસ થઈને ગોલા થવાની જરૂર શું છે એમ અત્યારે સમજતા થયા માણસો. લ્યો બોલો. તો ઘણા પુરુષો એવું સમજે છે, પત્નીના બંધનમાં શા માટે આવવું, બોલો. એટલે એ વાંઢા રહેવા માગે છે ને આ વાંઢીઓ. એટલે આ જ કળિયુગમાં વાંઢા વાંઢીઓના સમાજ બહુ જ પૃથ્વી ઉપર ટોળે ટોળા વધતા જાય છે. રાત્રે ન વધે એટલા વાંઢા વાંઢીઓ દિવસે વધે છે, દિવસે ન વધે એટલા વાંઢા વાંઢીઓ રાત્રે વધે છે. એક દિવસ એવો આવી જાય કે જેમ પશુ પક્ષીઓમાં કોઈ લગ્ન ફગનનો રિવાજ નથી, એ રીતે માણસોમાં પણ પશુ પક્ષીઓની જેમ જ વાંઢા વાંઢીઓનો વ્યવહાર થઈ જાય. કારણ એટલું જ, હું મને કહેવા વાળો કોણ, મને રોકવા વાળું કોણ, મને ફાવે હું કરું, બસ હું તમને રોકું છું. પોતાને મન ફાવે એમ કરવું છે, એટલા માટે હામાને સ્વતંત્રતા દે છે. હામો સ્વતંત્ર રહે એ ગમતું નથી, પણ હામાને જો બંધનમાં રાખે તો પોતાને બંધનમાં રહેવું પડે, એટલે ઓલાને સ્વતંત્રતા દે છે. સ્વતંત્રતા દેવામાં ઊંડો આશય સ્વતંત્ર થવાનો છે. આમ હોય બધું, વિદેશમાં તો છોકરું કોલેજમાં જાય એટલે મા બાપ રાજી થાય, કેમ તા કે છોકરા એની મેળે ત્યાં ભણે અને આપણે આપણી રીતે લહેર કરાય. એને વિષય ભૂખ હરવા ફરવાની વાસના કાંઈ ગઈ જ હોય નથી, છોકરા મોટા થઈ જાય તોય. આવું બધું હોય છે, છોકરાને માતા પિતા તરફથી વાત્સલ્ય મળતું હોતું નથી, એટલે પૂર્ણ માનવી બનતો નથી કોઈ. એટલે જ્યાં હોય ત્યાં ગુનાખોરીને ક્રૂરતા અને માનસની વિકૃતતા વધતી જાય છે, સમજ્યા? પ્રેમ વિના સંપૂર્ણ માનવ બને નહીં. એટલા માટે નાના બાળકને સાધુ ત્યાગી કરવો પણ ઠીક નથી. એ મોટો થાય, માતા પિતા ભાઈઓ વગેરેના પ્રેમને જાણે, જોવે, સંસારને સમજે ને પછી ઘર છોડે ને તો એ પૂર્ણ સાધુ થાય. ખબર વગેરેનો થાય ને તો એમાં બરોબર હરખાઈ આવે નહીં. આવી બધી ઘણી એક વાતો સમજવાની છે, માણસે સમજવી જોઈએ. ટૂંકમાં, પડસાયાની જેમ પત્નીએ પતિને અનુસરવું જોઈએ, બોલો. હવે આવી સતી ગીતા સાંભળ્યા પછી વાંઢા વાંઢીઓમાં થોડોક ઉમેરો થાય. અરે અરે બાપ, આવા તો ધર્મ પડે નહીં, આપણે પણવું જ નથી. લ્યો, થયો ઉમેરો. હવે બૈરાઓની એક તો તાણ છે, એમાં એક બે આ વાત સાંભળીને આ રીતે તૈયાર થાય છે, એક બે સામે વાંઢા રહેવાના જ. એટલે વાંઢા વાંઢીઓનો સમાજ સતી ગીતા વાંચવાથી વધ્યો ઘટ્યો? આ થયું પાછું, આપણે ઉમેર્યું. આમ બધું હાલે છે. નિત્ય કે નૈમિત્તિક જે પુણ્યકર્મ હોય તે પણ પતિવ્રતા એ પતિની આજ્ઞા લઈને કરવા, આજ્ઞા લીધા વગર કંઈ કરવું નહીં. ઉપર કહેલા ધર્મ વચનમાં જો ક્યારેક ભંગ થાય તો પ્રત્યેક વચન ભંગે એક એક ઉપવાસનું પ્રાયચિત કરવું. એટલે સાંભળો, સાંભળ્યું? આ ભંગ થાય તો પાછો ઉપવાસ કરવો, હવે કોણ ઉપવાસ કરે? એટલે આ બંધન જ ન સ્વીકારવું શું ખોટું? સાંભળ્યું તમે? જેમ સંસારમાં આ સ્વતંત્રપણે જીવવા હારું લગ્ન નથી કરતા ને, એમ તમને ખબર છે સંપ્રદાયમાં, સત્સંગમાં? લે, ઘણા ગુરુ જ નથી કરતા. તમે જોજો, તમે કયો એટલા બતાવો ગુરુ વગેરેના. એ સમાજ એ વધતો જાય દિવસે દિવસે. એમ છે, ગુરુ કરે તો ગુરુ આજ્ઞામાં રહેવું પડે, ગુરુ કે એમ કરવું પડે. મારા દીકરાનું એ ક્યાં જ ભાવે, ઘણા એ ભૂલમાં કર્યા હતા તોય છૂટા કર્યા. ક્યાં સુધી તમે ટક ટક કરો ને અમારે સાંભળી સાંભળી કરવું? આમ અત્યારે આ એક વાયુ છે, એટલે કોઈને બીવું નહીં. આપણે ક્યારેક નથી ડૉક્ટરને વૈદ્યને બતાવતા કે હમણાં માથું કેમ દુખે, મુજાશો નહીં, અટાણે એનો વાયરો છે. બે ત્રણ દી મારું થઈ જાય એમ, અટાણે મુજાશો નહીં, એનો વાયરો છે. ઉપવાસ કરવાથી જ થયેલા પાપનું નિવારણ થાય છે, તે વિના પાપ ધોવાતું નથી. હવારે ઊંઘમાંથી જાગવું ઇત્યાદિ ઘણા પ્રકારના જે જે નિયમ કયા, હવારે જાગીને જે અત્યાર સુધી નિયમ કયા હુવા હુદીના, તે બાબતમાં પતિવ્રતાએ દઢપણે રહેવું, ક્યારેય ભૂલ કરવી નહીં. સતી, સંત અને સુરાની રીત સૌથી જુદી છે. હવે આધારણ સ્વામી બોલવા માંડ્યા. એવું દેખાય છે, ચોખ્ખું આમાં પાડ્યું નથી હોતું નોખું, પણ આપણને ખ્યાલ આવી જાય કે આ બાલ શર્મા નહીં અને આ શંખ મુનિ નહીં અને શંકર ભગવાને નહીં સતી નહીં, આ હવે જે કલમ વપરાય છે એ સ્વામીના પોતાના હાવ વિચારો છૂટા પડી જાય છે. એ બાલક રામને મોઢે શોભેવાનો હોય, શિવજીને મોઢે નો હારા લાગે ને શંખ મુનિને મોઢે હારા ન લાગે, એ આધારણ સ્વામીના વિચારો એની કલમે હારા લાગે. સમજવા જેવી આ બાબતો છે આ ગ્રંથોમાં. હવે એ બોલે છે, સતી સંત અને સુરા આ તૈણીની રીત હૌચી જુદી છે અને અત્યંત પવિત્ર છે. આ તૈણીની રીત, ચિતાના અગ્નિને દેખીને જે સતી ભાગે તેને તો દુનિયા મહાન ભ્રષ્ટ કહે છે. એક વાત સતીની. હવે યુદ્ધ સમયે જે સુર પુરુષ ભાગે તેના કુળને લોકો ધિક્કારે છે. આ સુરની વાત. હવે જોજો, ત્યાગી થઈને જે પંચ વિષયમાં બંધાઈ જાય છે તે તો સ્વાન કરતા પણ ઉતરતો કહેવાય છે. આ સંતની વાત આવી. ત્યાગી થઈને બંધાઈ ગયો એટલે કાલ હું કહેતો હતો કે જીવ ચેકિંગ કરવું. રૂપિયાવાળાને સુખી માણસો બોડી ચેકિંગ વારે વારે કરાવે ને, એમ મુમુક્ષુ ત્યાગી સાધુઓએ હંમેશા જીવ ચેકિંગ કરવું, મન ચેકિંગ કરવું કે કાંઈ બંધાઈ જવાનું તો નથી ને, અને બંધન હતું તે ઓછું થયું કે વધ્યું. આવું સમજીને જે પતિવ્રતા સ્ત્રી છે તેણે પોતાના ધર્મનો કોઈ પણ રીતે લોપ કરવો નહીં. જે નારીએ પતિને એકવાર પણ ગાળી દીધી હોય તો તેને પાદકૃત વ્રત રૂપ પ્રાયચિત કરવું. હવે પ્રાયચિત કહેવા માંડ્યા, હું હું પ્રાયચિત કરવું એમ લ્યો, ઘણાને બિચારાને પ્રાયચિતમાં જ રહેવું પડે. એક ગાળી એક અપા તો ખાવું કેદી, હે આખું ઘર હું આખી શેરીઓ અપા કરે તો આનું પ્રાયચિત થાય નહીં. હા, તે પણ જો ભૂલથી એક જ વાર ગાળી દેવાય હોય તો તેના પાપથી છૂટવા તેનું આ નિર્ધારિત પ્રાયચિત છે. ભૂલથી એક જ વાર ગાળી દેવાની હોય તો એક ઉપવાસ એ બધું પતી જાય. પણ જે પતિને કાયમ ગાળો દેતી હોય તેના પાપનું પ્રાયચિત કોઈએ કહ્યું નથી. સતી સ્ત્રીએ અજાણતા પોતાના પતિને જો તમાચો મારી દીધો હોય તો તે જ્યારે એક હામટા ચાર અપા કરે ત્યારે તે પાપથી છૂટે. સતીએ જો પતિને એક જ વાર પગથી લાત મારી હોય તો તે પાપના નિવારણ માટે એણે 12 દિવસનું પાદકૃચ્છ નામે વ્રત કરવું જોઈએ. સત્સંગીજીઓના 5મા પ્રકરણમાં આ બધાના વિધિ વિસ્તારથી લખ્યા. આ પ્રમાણે પતિવ્રતા સ્ત્રીના ધર્મો મેં સંક્ષેપથી તમને કહ્યા છે. આજ સુધી કોઈએ અમને આનું એકય પ્રાયચિત માગ્યું નથી અમારી પાસે કે ભાઈ આ લાફો મરાઈ ગયો છે તો પૂછો છો સંતોને કે આનું પ્રાયચિત શું છે. કોઈ માગતા નથી, એની મેળે કરી નાખતા છે. દુર્લભ નારી જગમહી રખે પતિવ્રત ધર્મ, ત્રિલોક પૂજ્ય હોત તેહી જેહી ગ્રહે યહ મર્મ. આ જગતમાં પતિવ્રતાનો ધર્મ પાળનારી નારી દુર્લભ છે. જે સ્ત્રી રહસ્યરૂપ પતિવ્રતાના ધર્મને પાળે છે તે ત્રિલોકીમાં પૂજ્ય ગણાય છે. જે સ્ત્રી પતિની આજ્ઞાથી વિરુદ્ધ વર્તીને વ્રત ઉપવાસ કરે છે તો તે પતિની આયુષ્યને નષ્ટ કરીને સ્વયં નરકમાં પડે છે. તેણે કરેલા દાન વ્રત કે ઉપવાસ બધા નિષ્ફળ જાય છે. અગ્નિ જેમ બધા બળતણને બાળી દે છે તેમ તેના પુણ્યનો પણ નાશ થઈ જાય છે. માટે પતિની આજ્ઞા પ્રમાણે એણે વ્રત તપ બધા કરવા. જે સ્ત્રીનું પતિવ્રતાના ધર્મથી પતન થાય છે તે સ્ત્રી નિશ્ચિત નરકમાં જાય છે. અને જે સ્ત્રી પતિની આજ્ઞાને મનથી વચનથી કે કર્મથી લોપતી નથી તે સ્ત્રીને ધન્યવાદ છે, તેને આ સંસારમાં ભટકવું પડતું નથી. શ્રીહરિનું ભજન કરીને જે ભવસાગરનો પાર કરે છે એવી પતિવ્રતા નારીઓ અપાર થઈ ગઈ છે. કાંઈ નથી થઈ ગઈ એવું નહીં, આ કોઈ નથી પાડ્યું એવું નહીં, અપાર એવી નારીઓ થઈ ગઈ છે. બોલો, અપાર એવા સંતો થઈ ગયા છે, અપાર એવા સુરવીરો થઈ ગયા છે. આ ધરતી ઉપર તો બહુ રત્નાની વસુંધરા કહેવાય છે ને, એટલે એવા કંઈક રત્નો પાક્યા છે. હવે કહે છે, શિયળ વ્રત વિનાની, એટલે ચારિત્ર શુદ્ધિ જેને નથી એવી સતી કહેવાતી નથી. જે નારીના શીલવ્રતનો ભંગ થાય તેનો જન્મ વગોવાઈ જાય છે. જો દુષ્ટ વાણી બોલે નહીં, ખળ માણસનો સંગ કરે નહીં અને ધીરજ રાખે છે તો તેનું શુભ સતીત્વનું વ્રત અખંડ રહે છે. જેનું મન નિર્મળ હોય, જેની યોનિ કલંકિત ન હોય, આવી સતી નારી એટલી બધી સમર્થ થાય છે કે તે સ્વયં પોતાના સત્યના બળથી આખા જગતને ધારણ કરી શકે છે. અને પરપુરુષના સંગથી જે નારી યોનિને કલંકિત કરી ચૂકી હોય તો તેના પાપનું નિવારણ કોઈ ઠેકાણે બતાવ્યું નથી. આ પાછા શંખ મુનિના ધર્મ શરૂ થયા. વચન દુષ્ટનું પાપ નિવારણ બતાવ્યું છે, પણ યોનિ દુષ્ટનું પાપ નિવારણ લખ્યું નથી. મુનિવરોએ એવો નિર્ણય કર્યો છે કે યોનિ દુષ્ટ નારીનો કરોડો કલ્પ સુધી ઉદ્ધાર થતો નથી. તે સ્ત્રી અપાર પશુ પક્ષીઓની જાતિમાં ઘણીવાર જન્મ લઈને મરણ પામે છે, તેમાંથી નામ માત્ર જ કોઈકને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય. જ્યારે પતિ બોલાવે ત્યારે જે નારી વધારે પડતો ક્રોધ કરે છે તો વારંવાર તે ચંડાલના જન્મને પામે છે અને કૂતરાના માંસને ખાય છે. બોલાવે ત્યારે પતિ સામે ક્રોધ કરીને ષઠની જેમ ઉપદેશ આપવા લાગે છે તો તે કૃત્રિના જન્મને પામે છે. લ્યો આમ ઉપદેશ દેવા માટે શોર્ટેજ પડે તો કૂતરીનો જન્મ આવે છે, અથવા વનમાં શિયાળના જન્મને પામે છે. જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને પરપુરુષમાં પ્રેમ કરે છે તો તે ઝાડના કોતરમાં ઘૂવડી થાય છે, ઉલુકી ઘુવડનો જન્મ પામે. જે નારી દુષ્ટ થઈ જાય છે તે ઘુવડ થઈને કાગડા અને કીડાઓનો આહાર કરે છે અને આખી રાત ગુમ્યા કરે છે, તેને કષ્ટનો કોઈ પાર રહેતો નથી. સ્ત્રીનો ક્રોધ દેખીને કદાચ પતિ તેને મારે તે સમયે જો સ્ત્રી તેના પતિને મારવા ચાહે કે મારવાનો પ્રયત્ન કરે તો તે બીજે જન્મે સિંહણ થાય. પતિ હામી મારવા જાય સિંહણ થાય, અથવા બિલાડી થઈને અનેક જીવોને મારે છે. જે કુલક્ષણી સ્ત્રી કટાક્ષથી પરપુરુષને જુએ છે તો તે બીજે જન્મે તેની આંખ ફાંગી થાય છે, બાડી થાય છે, અને ચારે બાજુ આંખો ફેરવીને જોતી ફરે છે. એમ તરંગ 24મો થયો. આવી રીતે બાલક શર્મા પોતાની પુત્રવધુ ભક્તિ દેવીને સતી ધર્મ કહે છે. હવ ને ફરીવાર ભાવથી ભેટીને જય શું સહજાનંદ સ્વામી મહારાજ.